SBS ગુજરાતી રેડિયો પર, મોબાઈલ પર અને ઓનલાઈન.
ઓસ્ટ્રેલિયન સરકારે દેશની માઇગ્રેશન સિસ્ટમને વધુ યોગ્ય બનાવવા માટે ફરીથી એક વખત મોટા ફેરફારોની જાહેરાત કરી છે અને એની ઘણી બધી વિઝા કેટેગરીને અસર થશે. દેશની બ્રોકન માઇગ્રેશન સિસ્ટમ સારી રીતે કાર્ય કરી શકે એ માટે કયા ફેરફાર લાગુ કરવામાં આવશે એ વિશે જાણીએ ઓઝિસ ગ્રુપ તરફથી રજિસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થભાઈ પટેલ પાસેથી. પાર્થભાઈ, વેલકમ બેક ટુ એસબીએસ ગુજરાતી.
થેન્ક યુ વત્સલભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો મને અહીંયા ઇન્વાઇટ કરવા બદલ.
પાર્થભાઈ, ઓસ્ટ્રેલિયન સરકાર હંમેશા એમના સ્ટેટમેન્ટમાં એક શબ્દ બોલે છે અને એ છે બ્રોકન માઇગ્રેશન સિસ્ટમ. તો આ બ્રોકન માઇગ્રેશન સિસ્ટમ શું છે, કેમ એ લોકો આ વર્ડનો યુઝ કરે છે એ જણાવશો અમને?
હા, જે કરંટ ગવર્મેન્ટ છે એ પ્રીવિયસ જે ગવર્મેન્ટ હતી એના પર બ્લેમ નાખે છે કે એમની જે માઇગ્રેશન સિસ્ટમ હતી એ બહુ જ બ્રોકન હતી. એના રીઝન એવા કે છે કે એ લોકો એવું જોયું છે, નોટિસ કર્યું છે કે ડેલિબરેટલી ગવર્મેન્ટે સિસ્ટમ જે બી કરન્ટલી પ્લેસમાં છે એના નેગ્લેક્ટ કરી હતી, એના પર ધ્યાન નહોતું આપ્યું કે જેથી કરીને જે એમની કરંટ જે સ્કિલ શોર્ટેજ છે એ રાઇટ વેમાં મીટ નથી થતી અને એજ્યુકેશન જે સેક્ટર છે એમાં બી થોડા ઘણા પ્રોબ્લેમ્સ હતા, એ આપણે આગળ વાત કરશું. આના સિવાય જે વિઝા પ્રોસેસિંગનો જે ટાઈમ ફ્રેમ છે એમાં બહુ જ બેકલોગ ચાલતા હતા અને જે વિઝા સિસ્ટમ છે એમાં ઘણા બધા એબ્યુસીસ ખોટા થતા હતા, મતલબ કે ખોટા ડોક્યુમેન્ટેશનો જતા હતા. આ બધી વસ્તુને લઈને એ લોકો કીધા કરે છે કે જે સિસ્ટમ પાછળની હતી એ બહુ બ્રોકન હતી અને એના માટે અમે મિશન લઈને આવીએ છીએ કે ક્લિયર માઇગ્રેશન સિસ્ટમ, ક્લિયર માઇગ્રેશન પાથવે અમે સેટ કરશું કે જેથી કરીને જે માઇગ્રન્ટ્સ અહીંયા આવે છે એમને ખબર હે કે એમને શું એકચ્યુઅલી કરવાનું છે કે જેથી કરીને એમને પર્મનન્ટ રેસિડેન્સી કે સિટીઝનશિપ મળી શકે છે, જેથી કરીને અહીંયા ટેમ્પરરી વિઝા પર લાંબા ટાઈમ સુધી એમનો જે સ્ટે છે એ ખેંચે ના કરે, કારણ કે એમને કોઈ ક્લિયર એક્સપેક્ટેશન, કોઈ ક્લિયર ગાઈડલાઇન્સ જ લાસ્ટ પ્રીવિયસ જે પ્રોગ્રામ છે અથવા તો કરંટ પ્રોગ્રામ છે એમાં કોઈ એવી ક્લિયર પ્લાન કંઈ ખબર જ નથી હોતા. અને આ બધી વસ્તુને ધ્યાનમાં રહીને એ લોકો કહે છે કે જે સિસ્ટમ છે એ બ્રોકન છે અને અમે એને ઇમ્પ્રુવાઇઝ કરવાનો ટ્રાય કરીએ છીએ કે જેથી કરીને એની પ્રોડક્ટિવિટી વધે અને કમ્યુનિટીને અહીંયા લોકલ્સ પ્લસ માઇગ્રન્ટ જે બી આવતા હોય એમને સિમિલર વર્ક એન્વાયરમેન્ટ અને સિમિલર લિવિંગ સ્ટાન્ડર્ડ્સ મળી રહે, બધાના લિવિંગ સ્ટાન્ડર્ડ્સ ઊંચા થાય એને રાખીને ગવર્મેન્ટે નવા મિશન બહાર પાડ્યા છે કે જે વસ્તુ પર અમે કામ કરશું.
રાઈટ, એટલે સાદી ભાષામાં, સરળ ભાષામાં આપણે કહીએ તો એમ કહી શકાય કે સરકાર એવું કહી રહી છે કે જે સિસ્ટમ હતી એ પડી ભાંગી હતી અને અમે એમને ફરીથી ઊભી કરીને એક સ્મૂથ પાથવે, ટેમ્પરરી વિઝા હોલ્ડર્સ છે કે હાઈ સ્કિલ્ડ લોકો છે એમના માટે અમે એ સ્મૂથ પાથવે કરી આપીશું.
હા, તમે એ કહી શકો, બીકોઝ દસેક વર્ષથી, છેલ્લા 10 વર્ષ ઉપરથી જે વિઝા સિસ્ટમ હતી એ જ સેમ રૂલ્સ પર લાગી આવતી હતી અને એટલા માટે એ સિસ્ટમ અત્યારે કરંટ મોડર્ન સ્ટેજમાં સેમ એફિશિયન્સી આપતી નથી, બીકોઝ કરંટની જે રિક્વાયરમેન્ટ છે એ લાસ્ટ જે 10 વર્ષ પહેલા પ્રોગ્રામ પ્રોસેસ બની હતી એ અત્યારે એ સિસ્ટમ જેવી રિક્વાયરમેન્ટ છે એને મીટ નથી કરતી.
સરકારે જે વિઝા વિશે ફેરફાર કર્યા છે એ શું છે પાર્થભાઈ, અને એમાં કઈ વિઝા કેટેગરીને અસર થશે?
જે સરકારે એનાઉન્સમેન્ટ કર્યા છે એમાં ઘણા બધા વિઝાને એ લોકો કવર કરે છે. મેઇનલી પર્મનન્ટ રેસિડેન્સી જે બી રીતે તમે અહીંયા લઈ શકતા હતા સ્કિલ્ડ સ્ટ્રીમમાં, એનામાં મેઇન ચેન્જીસ છે. એમાં ગવર્મેન્ટે અત્યારે કી 8 ચેન્જીસ એનાઉન્સ કર્યા છે, એક્શન લેવાની છે. એમાં જે ટેમ્પરરી સ્કિલ્ડ માઇગ્રેશન પ્રોગ્રામ જે છે એને કઈ રીતે ઇમ્પ્રુવાઇઝ કરી શકીએ, તો એના માટે અમને અલગ અલગ પાથવે નવા અમે ઇમ્પ્રુવાઇઝ કરશું, નવી વિઝા સિસ્ટમ લાગુ પાડશું. એના પછી જે લોંગ ટર્મ સ્કિલ્ડ માઇગ્રેશન પ્રોગ્રામ છે એમાં જે પોઈન્ટ સિસ્ટમ છે એનામાં ચેન્જીસ કરશું, એ અનાઉન્સ કર્યો છે. આના સિવાય જે ઇન્ટરનેશનલ એજ્યુકેશનની ઇન્ટિગ્રિટી અને ક્વોલિટી બની રહે એના માટે થોડા ઘણા ચેન્જીસ ઇમ્પ્લિમેન્ટેશનમાં એ લાવશે. અત્યારે ઓલરેડી ગવર્મેન્ટ એના ઉપર કામ કરન્ટલી બી કમ કરી છે, મતલબ એક્ટિવ ઓલરેડી એના પર છે જ, પ્લસ એનામાં થોડો ઘણો વધારે ચેન્જીસ લાવશે. આના સિવાય જે એક્સપ્લોઇટેશન વર્કર્સનું થાય છે કે અને જેના લીધે વિઝા સિસ્ટમનો બી મિસયુઝ થાય છે, કે જેમ આપણે વાત કરતા હતા કે ડોક્યુમેન્ટેશન ખોટા જાય છે અથવા તો એમ્પ્લોયર્સની જોડે તમારે કામ કરવું હોય તો એમ્પ્લોયર્સ તમને થોડા ઓછા પેપર કામ કરાવડાવે છે એવું તેવું, તો એના પર ગવર્મેન્ટ કામ કરશે. એના સિવાય કરન્ટલી જે રાઇટ સ્કિલ્સ માર્કેટમાં જે જરૂર છે એના ઉપર કઈ રીતે કામ થાય, તો એના માટે એ લોકો સ્ટેટ ગવર્મેન્ટ જોડે કોલેબોરેટલી કામ કરશે અને જોશે કે કયા ઓક્યુપેશનની કઈ સ્કિલ્સની અહીંયા શોર્ટેજ છે અને એના ઉપરથી પર્મનન્ટ પ્રોગ્રામ એનાઉન્સ કરશે. આના સિવાય જે રિજનલ વિઝાસ છે અને વર્કિંગ હોલિડે મેકર પ્રોગ્રામ છે એના પર એ લોકો થોડા ચેન્જીસ લાવશે. મેઇન ચેન્જીસ એમાં કે રિજનલમાં એપ્લિકન્ટ જે બી કામ કરતા હોય એને હાઈ પ્રાયોરિટીમાં એપ્લિકેશન પ્રોસેસ કરી આપે, કે જેથી કરીને લોકો રિજનલમાં જવાનું બી કોઈ બેનિફિટ એક્સપેક્ટ કરે એનાથી. વિઝા સિસ્ટમ બહુ કોમ્પ્લેક્સ છે, બહુ અનનેસેસરી વિઝા છે, તો એ બધા વિઝાસને સિમ્પલ કરશે. ઘણા બધા વિઝા કેટેગરી જેની જરૂર નથી એને રિમૂવ કરી દેશે. એટલે વિશેષ વિઝા કેટેગરી એવી છે કે જે રિમૂવ થઈ જશે, એનાથી વધારે જ એક્ચ્યુઅલી અને પ્રોસેસ બહુ સિમ્પલ થઈ જશે.
રાઈટ પાર્થભાઈ, જો આપણે વાત કરીએ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની, તો COVID-19 પેન્ડેમિક વખતે જે બોર્ડર બંધ હતી અને જ્યારથી બોર્ડર ખુલી છે ત્યારે સૌથી વધારે જો કોઈ વિઝા આપવામાં આવ્યા હોય તો એ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને આપવામાં આવ્યા છે. અને સ્ટુડન્ટ્સ મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયાની વિવિધ યુનિવર્સિટીમાં સ્ટડી કરવા માટે આવ્યા છે. લાસ્ટ ઘણા સમય પહેલાં એવું પણ જોવા મળ્યું હતું કે અમુક યુનિવર્સિટી જે ફોરેનથી જે સ્ટુડન્ટ્સ આવતા હોય છે એ લોકો ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કરીને ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીમાં એડમિશન લેતા હોય છે, તો એના માટે સરકારે કોઈ ચેન્જીસ લાવ્યા છે? અંગ્રેજીની ટેસ્ટ જે હોય છે એ કંઈક કડક કરી છે?
હા, કરેક્ટ. ગવર્મેન્ટે જોયું છે કે છેલ્લા જે કોવિડ ટાઈમ પર જે ટાઈમે બોર્ડર બંધ રહી અને જેનાથી જે અહીંયા નેટ માઇગ્રેશન અથવા તમે કહો કે જે સ્ટુડન્ટ્સ કે જે બી માઇગ્રન્ટ્સ આવતા હતા એનો નંબર બહુ જ ઓછો થઈ ગયો હતો, એ ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટે પછીના બે બે વર્ષ, જેમ કે ગયું ફાઇનાન્શિયલ યરમાં ગવર્મેન્ટે બહુ બધા લોકોને સ્ટુડન્ટ વિઝાસ કે પછી પર્મનન્ટ માઇગ્રેશનમાં તમે જોયું હશે કે ઘણા બધા એપ્લિકન્ટ્સને ઇન્વિટેશન મોકલ્યા હતા પર્મનન્ટ રેસિડેન્સી એપ્લાય કરવા માટે. એટલે માઇગ્રેશન ઇન્ટેક એમને વધારે દીધી હતી, કે જેથી કરીને કોવિડમાં જે શોર્ટેજ ઊભી થઈ હતી એને એ લોકો મીટ કરી શકે. બટ એમને જોયું કે એ શોર્ટેજને અનુસંધાને જે પ્રોગ્રામ એમને ઇઝી કરી દીધો હતો એમાં ઘણા બધા લોકો અહીંયા ઓસ્ટ્રેલિયામાં ખોટા ડોક્યુમેન્ટેશન પર આવી ગયા છે, મેઇનલી સ્ટુડન્ટ વિઝામાં. અને જેથી કરીને જો કમ્પેર કરીએ કોવિડ પહેલાનું જે માઇગ્રેશન ઇન્ટેક, કે કેટલા સ્ટુડન્ટ્સ કેટલા ટેમ્પરરી વિઝા હોલ્ડર્સ કે પર્મનન્ટ એપ્લિકન્ટ્સ અહીંયા આવતા હતા, તો એમાં બહુ જ હેવી વધારો થયો હતો. અને ગવર્મેન્ટ એવું કહે છે કે જો એ જ વસ્તુને કન્ટિન્યુએશન આપણે રાખશું તો નેક્સ્ટ 2-3 વર્ષમાં સારી વિન પબ્લિક અથવા તો એપ્લિકન્ટ્સ માઇગ્રન્ટ્સ અહીંયા આવી જશે અને જેથી કરીને અહીંયાના લિવિંગ સ્ટાન્ડર્ડ્સ કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અહીંયા ઘરોની જે કમી થાય છે એ બધાને અફેક્ટ કરશે. એટલા માટે ગવર્મેન્ટ કહે છે કે અમે લિમિટેશન મૂકશું કે અમે કેટલા લોકોને નેક્સ્ટ યર્સમાં બોલાવશું, ઇન્કલુડિંગ સ્ટુડન્ટ્સના પર બી કેપ મુકાશે. આમાંથી એક વસ્તુ બીજું ગવર્મેન્ટે એ કર્યું છે કે એ ગવર્મેન્ટે જોયું કે જે સ્ટુડન્ટ્સ અહીંયા ઓસ્ટ્રેલિયામાં આવે છે એમની ઇંગ્લિશની સ્કિલ્સ ઓછી હોય છે, જેથી કરીને એ કાં તો એમની સ્ટડી કન્ટિન્યુ નથી કરતા, કોર્સ એમના બદલ્યા કરે છે અથવા તો સ્ટડી જ નથી કરતા, અને જ્યારે એ લોકો જોબ અહીંયા માર્કેટમાં શોધવા જાય છે ત્યારે બી એમને તકલીફ પડે છે બીકોઝ એમનું ઇંગ્લિશ કમ્યુનિકેશન સ્કિલ્સ ઓછી છે, બીકોઝ ઇંગ્લિશ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારે અહીંયા જોબ કરવા માટે કે માર્કેટમાં રહેવા માટે. તો જેથી કરીને ગવર્મેન્ટે એવું કીધું છે કે IELTS-ની ઇંગ્લિશની જે બી રિક્વાયરમેન્ટ છે એ જે 6 બેન્ડની રિક્વાયરમેન્ટ હતી, સોરી 5.5 બેન્ડની રિક્વાયરમેન્ટ હતી, એ વધારીને લોકો 6 બેન્ડ કરી દેશે. અને એના સિવાય જો તમે અહીંયા સ્ટડી કરો પછી વર્ક વિઝા ઓપ્શન તમને મળે છે 485 વિઝાનો ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા, એમાં 6 બેન્ડ ઓવરઓલની રિક્વાયરમેન્ટ હતી, એ વધારીને લોકો 6.5 બેન્ડની રિક્વાયરમેન્ટ 2024થી સ્ટાર્ટ કરી દેશે. ઇન્ટિગ્રિટી એની જળવાઈ રહે પ્રોગ્રામની સ્ટુડન્ટ વિઝાની, એના માટે ગવર્મેન્ટ સ્ટ્રિક્ટ એક્શન બંને સ્ટુડન્ટ્સ પર અને કોલેજ બંને પર લેશે, તો એના માટે બી એ લોકો ફ્રેમવર્ક એનું ઊભું કરે છે.
બરાબર, ખૂબ જ વિસ્તારથી વાત કરી પાર્થભાઈ આપે આ મુદ્દા ઉપર. હવે વાત કરીએ કે વધુ ઇન્કમ મેળવતા કેન્ડિડેટ્સની, કે હાઈ ઇન્કમ મેળવતા જે કેન્ડિડેટ્સ હોય છે એમને સરકાર ઝડપથી એમના વિઝા ગ્રાન્ટ કરશે એવી પણ આ ફેરફારમાં જાહેરાત કરી છે.
હા, ગવર્મેન્ટે એનાઉન્સ કર્યું હતું કે જે હાઈ સ્કિલ્ડ લોકો હોય છે એનામાં જે કરંટ સિસ્ટમ છે એમાં એવું થાય છે કે જે હાઈ સ્કિલ્ડ લોકો છે એમને બી નોર્મલ માઇગ્રન્ટ એપ્લિકન્ટ્સ જે હોય છે એમની એપ્લિકેશન પ્રોસેસમાં સેમ રિક્વાયરમેન્ટ મીટ કરવી પડે છે જે એમને લાગુ પડતી બી ના હોય. જસ્ટ એન એક્ઝામ્પલ કે જે લોકો માન લો રિસર્ચ સાયન્ટિસ્ટ હોય
એમને બી નાટી કરવું પડે જેની એમને કોઈ જરૂર નથી, કે પછી એમને માન લો હાઈ સુપિરિયર ઇંગ્લિશ સ્કોર કરવો પડે સિલેક્ટ થવા માટે, એની મે બી એમને જરૂર ના પડે બીકોઝ જે ડોમેનમાં રિસર્ચ કરે છે એમાં એ બહુ એક્સપર્ટ છે અને એમાં ઇંગ્લિશની એટલી બધી હાઈ રિક્વાયરમેન્ટ ના હોય ફોર એન એક્ઝામ્પલ. તો એ બધી વસ્તુઓ એમને મીટ કરવી પડતી હતી જે એમના માટે અઘરું થતું હતું, એટલા માટે સ્કિલ લોકો બી એમને એટલા મળતા નતા.
એટલે એમ કહી શકાય કે જે રિસર્ચ ક્ષેત્રમાં કામ કરતો વ્યક્તિ છે એ નાટી આપે એક્ઝામ કે ન આપે એનાથી એને કોઈ ફરક નથી પડવાનો, અને કાલ ઉઠીને એ નાટીની કોઈ સંસ્થામાં કામ બી નથી કરવાનો.
હા સાચી વાત, એટલે એ સ્કિલની અમને કોઈ જરૂર ના પડે, પણ બીકોઝ પોઈન્ટ સિસ્ટમ બનાવી છે એવી રીતે કે જેથી કરીને એડિશનલ તમને પોઈન્ટ્સ મળે જે તમારા ચાન્સીસ વધારે સિલેક્ટ થવામાં પીઆરમાં અથવા તો પીઆર ગ્રાન્ટ થવામાં, તો એટલા માટે એપ્લિકન્ટ્સને બધું વસ્તુ કરવી પડતી જે એમને રિયલ લાઈફમાં જરૂર હોય બી ને. તો એટલા માટે ગવર્મેન્ટે કીધું કે અમે નવી ટિયર સિસ્ટમ ચાલુ કરશું કે જેમાં ત્રણ ટિયર સિસ્ટમ અમે ઇમ્પ્લિમેન્ટ કરશું. એમાંથી એક ઇસેન્શિયલ સ્કિલ્સ પાથવે આવે છે કે જેમાં ગવર્મેન્ટ ઓક્યુપેશન લિસ્ટ એમનું રેગ્યુલરલી અપડેટ કર્યા કરશે અને સિમ્પલ ઓક્યુપેશન લિસ્ટ રાખશે કે જેમાં એમને કરન્ટલી જે બી ઓક્યુપેશનની જરૂર છે એવા ઓક્યુપેશનને એ લોકો પ્રાયોરિટી આપશે. એટલા માટે ઇસેન્શિયલ સ્કિલ્સ પાથવે નામ રાખ્યું છે અને એમની સેલરી 70,000 થી ઓછી બી હોઈ શકે છે. બીજો જે પાથવે છે એ કોર સ્કિલ્સ પાથવે લોકો એનાઉન્સ કરશે કે જેમાં જે બી સ્કિલ્સ ઓક્યુપેશન જે બી સ્કિલ શોર્ટેજ છે જેમાં એપ્લિકેન્ટ 70,000 કે એનાથી વધારે 70,000 કે 135,000ની વચ્ચે અર્ન કરે છે એમના માટે આ મેઇનલી પાથવે રહેશે. અને ત્રીજો પાથવે જે છે એ છે હાઈ સ્કિલ્ડ લોકો માટે જેના માટે સ્પેશિયલિસ્ટ સ્કિલ્સ પાથવે સ્ટાર્ટ કરશે જેમાં જે બી માઇગ્રન્ટ્સ હોય કે જે હાઈ પેઇડ જોબ કરતા હોય $135,000 કે એનાથી વધારેની, તો એમને સ્ટ્રેટ અવે પરમેનન્ટ રેસિડન્સનો ફાસ્ટ ટ્રેક પાથવે તમે કહી શકો, એમાં એમને પરમેનન્ટ રેસિડન્સી આપવામાં આવશે. તો જે સેલરી ઇન્કમ રિક્વાયરમેન્ટ છે એમાં જે લો સ્કિલ્ડ જોબ્સ હોય જેમ કે ટ્રેડ વર્કર્સ છે, મશીનરી ઓપરેટર્સ છે, ડ્રાઈવર્સ હોય, લેબરર્સ, એને એક્ઝેમ્પ્ટ કરશે. પણ બાકી કોઈ કેટેગરીમાં તમે અર્નિંગ તમારું વધારે હશે તો એના માટે અલગથી પ્રોગ્રામ તમને બહાર પાડશે જેથી તમને પરમેનન્ટ રેસિડન્સી ઇઝી રહે. આના સિવાય ટેલેન્ટ અને ઇનોવેશન વિઝા પ્રોગ્રામ નવો પાડશે કે જે નેશનલ ઇમ્પોર્ટન્સમાં હોય, તો એના માટે બી એ લોકો પરમેનન્ટ રેસિડન્સી પ્રોસેસ બહુ ક્વિક કરશે, ઇઝી કરશે. તો જે બી ઇન શોર્ટ હાઈલી સ્કિલ્ડ એપ્લિકન્ટ્સ હોય એના માટે ગવર્મેન્ટ પ્રોગ્રામ ઇઝી કરવાનું કહે છે જેથી કરીને એ લોકો અહીંયા ઓસ્ટ્રેલિયામાં આવે અથવા તો જે રહેતા હોય એમને પરમેનન્ટ રેસિડન્સી ફટાફટ મળે, તો જેથી કરીને લોકો અહીંયા રહેવાનું વધારે એક્સપેક્ટ કરે.
પાર્થભાઈ, સરકારે જે વિઝાના નિયમો કડક કર્યા છે એ નિયમો ક્યારે ઇમ્પ્લિમેન્ટ થશે? શું અમુક નિયમો ઇમ્પ્લિમેન્ટ થઈ ચૂક્યા છે?
આમાં સરકારે એવું ડિસાઈડ કર્યું છે કે જે થોડી ઘણી એમનું ચેન્જીસ છે અથવા તો એમની કમિટમેન્ટ છે કરન્ટલી ઓલરેડી ઓન ગોઈંગ છે, થોડી ઘણી કમિટમેન્ટ એ લોકો ફ્યુચરમાં સ્ટાર્ટ કરવાના છે જે નજીકના ફ્યુચરમાં એટલે 2024 સુધી સ્ટાર્ટ કરશે. અને એના સિવાય બીજા જે છે એ ફ્યુચર રિફોર્મ છે જે મે બી 2024 પછી ઇમ્પ્લિમેન્ટેશનમાં આવશે. પણ જેમ કે સ્ટુડન્ટ વિઝાની સ્ટુડન્ટ એજ્યુકેશન સિસ્ટમની વાત કરીએ તો એમાં થોડા ઘણા ચેન્જીસ છે જે ઓલરેડી ઓન ગોઈંગ છે, જે ઓલરેડી પ્રેક્ટિસમાં છે, કે જેમાં સ્ટુડન્ટ્સની વિઝા એપ્લિકેશનમાં જિન્યુઅન સ્ટુડન્ટ છે એના પર સ્ક્રુટિનિટી થઈ રહી છે ઓલરેડી અત્યારે, અને સારા એવા લોકોના વિઝા અત્યારે હાલમાં રિફ્યુઝ બી થઈ રહ્યા છે. એના સિવાય જે ઇંગ્લિશની રિક્વાયરમેન્ટની આપણે વાત કરી કે જે વધવાની છે એ અર્લી 2024માં સ્ટાર્ટ થઈ જશે. એટલે સ્ટુડન્ટ્સ રિલેટેડ જે બી ચેન્જીસ ગવર્મેન્ટ એડવાઇઝ કરે છે મોસ્ટ લાઇકલી 2024 સુધી બિગિનિંગ કે મિડ સુધી ઇમ્પ્લિમેન્ટેશનમાં આવી જશે. એના સિવાય જે પરમેનન્ટ રેસિડેન્સીના જે રિફોર્મ્સ છે એ મોસ્ટ લાઇકલી 2024 મિડથી લઈને એન્ડ સુધીમાં ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. અને દરેક અલગ અલગ સ્ટેજમાં ગવર્મેન્ટ એના ઉપર કામ કરવાનું છે ડિપેન્ડિંગ ઓન કે એની પ્રાયોરિટી કેટલી છે, પણ મેજર ચેન્જીસ 2024માં ઇમ્પ્લિમેન્ટેશનમાં આવી જશે.
પાર્થભાઈ, આજે તમે SBS ગુજરાતી સાથે જોડાયા અને ઓસ્ટ્રેલિયાની જે બ્રોકન માઇગ્રેશન સિસ્ટમ છે એ વધુ સારી રીતે કાર્ય કરી શકે એ માટે સરકારે અને જે ફિક્સ કરવા માટે જે નિયમો એનાઉન્સ કર્યા છે એ વિશે તમે આજે વિસ્તારથી માહિતી આપી એ બદલ હું વત્સલ પટેલ તમારો આભાર વ્યક્ત કરું છું.
તમારો પણ ખૂબ ખૂબ આભાર.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.